वर्णिवेश रमणीय दर्शनम मंदहास्य रुचिरा ननाम्बुजम पूजितम सुरनरोत्तमे मुदा धर्मनंदनमहं विचिन्तये। त्वं सुकांतमृतं कांतं त्वं कांतं सर्वदोगतं त्वं गते द्वेगदेवत्वं त्वं वंदे भक्तिकासुतम्। अनंत कोटि ब्रह्मांडना अधिपति सर्व अवतारी पूर्ण पुरुषोत्तम इष्टदेव भगवान श्री स्वामीनारायण संप्रदाय दक्षिण विभाग अधिष्ठाता देव वड़तालवासी श्री लक्ष्मीनारायण देव हरिकृष्ण महाराज नी छत्र छाया मा समग्र मुंबई विस्तार उपर जेमनी अमी दृष्टि कायम रहेली छेवा मुंबई मंदिर में बिराजमान कौलोक विहारी जी महाराज ना सानिध्य में मीरा रोड आजे यथा नाम तथा गुण जेवी सिद्धि प्राप्त थई छे एनु कारण मीरा ए भक्ति नु प्रतीक छे। रोड शब्द आपणे मार्ग माटे वापरीए छीए एटले भक्तिनो मार्ग ज्यां प्रशस्त थयो छे एवा मीरा रोडना आ कथा पारायण प्रसंगे सभामां उपस्थित धर्मकुळ आश्रित वाला सर्वे अमारा संतो धर्मकुळ आश्रित श्रीजीना लाडीला वाला सर्वे सत्संगी हरिभक्तो सर्व धर्म प्रेमी सज्जनो सर्व मोक्ष भागी जीवात्माओ सर्व भक्तजनों ने अमारा हितपूर्वक जय स्वामीनारायण। आजे समग्र मुंबई परा विस्तार सत्संग समाज एना आध्यात्मिक श्रेय माटे जीवना कल्याण ने माटे जे सारो सत्संग समाज एकत्रित थईने जे दाखड़ो करे छे अने ए दाखड़ा ने पोषण मळे एना माटे जे आपणे समग्र विस्तारना हरिभक्तोना संयुक्त जे सहयारा प्रयास थी द्विमासिक सभाओनुं जे आयोजन वारावर्ती दरेक परा विस्तारोमां थाय छे ए आयोजननी अंदर जेम दिवाळी आवे अने पगारनी साथे साथे बोनस मळे एम आपणा जे द्विमासिक आयोजन जे सभाओनुं सत्संगना पोषण माटेनुं आ जीवात्माने मळतुं पोषण एने माटेनुं जे आयोजन हतुं एनी अंदर आ सभा आ कथा ए बोनस रूपे मळी छे। आवा सुंदर मजाना आयोजनमां भगवान श्रीहरिनी कृपाथी आपणा सद्भाग्य गणीए आपणे आपणा पूर्वना एवा सत्कृत्योनुं बळ गणीए કે આવા વિષમ દેશકાળની અંદર પણ આ જીવાત્માને ભગવાનની કથા વાર્તા સાંભળવાનો યોગ મળ્યો છે। વાલા ભક્તો, આ કથાનું આયોજન એ કોઈ સહેલી બાબત નથી, કારણ કે જ્યારે કથા થતી હોય અને કથાને જીવાત્મા જો માત્ર એક કાને સાંભળીને બીજા કાને કાઢી નાખે, જો એ રીતે કથા શ્રવણ થતી હોય તો એ કથાનો કોઈ અર્થ સરતો નથી। કથાના પ્રારંભની અંદર મહાત્મા વાંચવામાં આવે છે અને મહાત્માની અંદર કથાના વક્તાના તેમજ શ્રોતાના લક્ષણ બતાવવામાં આવે છે. આ શ્રોતાના અને વક્તાના જે લક્ષણ બતાવવામાં આવે છે એની પાછળનું માત્ર એક કારણ છે કે આ જે કથા છે કળિયુગની અંદર ભગવાનના કે ધર્મના કે સંપ્રદાયની અંદર અનેક શાસ્ત્રોના રચન એવું શાસ્ત્રમાં લખ્યું છે કે અનેક રચનાઓ થશે, થઈ હશે અને થશે હજુ ભવિષ્યમાં. પણ જે શાસ્ત્રના માધ્યમથી, જે કથાના માધ્યમથી જીવાત્માના જન્મોજન્મના પાપ જે બળીને ભસ્મ થતા હોય અને જીવાત્માને ભગવાનની સાથે એકાત્મપણું થતું હોય એવી જો કોઈ દિવ્ય કથા હોય તો એ આ સત્સંગી જીવન ગ્રંથ છે. પરમાત્માના લીલા ચરિત્રોથી સભર અને પરમાત્માના હૃદયની વાતોથી સભર. આજના પ્રસંગની વાત કરીએ આપણે. ભગવાન શ્રીહરિનું વન વિચરણ, લોજની અંદર મહારાજનું આગમન અને ઉત્તરાર્ધની અંદર હમણાં આપણે કથા સાંભળી ભગવાન શ્રીહરિ પટ્ટા અભિષેક મહોત્સવ. જો કે ઘણા ખરેખર ખૂબ આનંદની વાત છે, આજે આપણા સૌના સંપ્રદાયની અંદર ખરેખર એક સારો જે કહે છે ને કે આ જે ભગવાન જે કરે છે સારા માટે કરે છે એનું પ્રત્યક્ષ પ્રમાણ જોઈતું હોય એની અંદર આ સંપ્રદાયની અંદર એ જોવા મળે એવો ચારણો વાગ્યો છે કે કાંકરા કાંકરા હતા એ જીવન દીઠે આવતા જોવા નહીં આવે એમ છે. માત્ર સ્વાદિષ્ટ ભોજનનો સ્વાદ આપણને મળે એટલા માટે કહું છું, વક્તા પણ એટલા જ રસપ્રદ થઈને કથાનું શ્રવણ કરાવે છે અને શ્રોતા પણ એટલા જ રસપ્રદ થઈને કથાનું શ્રવણ કરે છે. આજની કથામાંથી વાલા ભક્તો મારે ટૂંકા જ શબ્દોની અંદર વાતને, કારણ કે વાતો કરો તો ગાડા ભરાય, આપણે જેટલું કામનું હોય એટલું આપણે એમાંથી ગ્રહણ કરીએ તો જીવનની અંદર પરિવર્તન આવે. આજની કથાની અંદરથી એક બહુ સુંદર બોધ આપણે શીખવાનો છે, જાણવાનો છે, સમજવાનો છે. ભગવાન સ્વામિનારાયણનું આ પૃથ્વીને વિશે જે પ્રાગટ્ય થયું છે વાલા ભક્તો, એ ભગવાન શ્રીહરિ પોતાના જ શબ્દોની અંદર જ્યારે વૃંદાવનને વિશે, જ્યારે ધર્મદેવ અને ભક્તિ માતા જ્યારે ઋષિમુનિઓ સાથે તપ કરે છે અને જ્યારે ભગવાને તેમના તપના ફળ સ્વરૂપ તેમને દર્શન દઈ અને જ્યારે બિરુદ આપ્યું છે, વચન આપ્યું છે કે તમારા ત્યાં અમે પુત્ર તરીકે પ્રગટ થશું, ત્યારે જ પરમાત્મા આ સમગ્ર જે ઘટના ભવિષ્યમાં જે ઘટનારી છે, જે ભવિષ્યમાં ઘટનારી છે એનું આખું ચરિતાર્થ, એનું જે ચિત્ર, એનું જે છે એની સમજણ ધર્મદેવ ભક્તિ માતાને ત્યાં ઋષિમુનિઓને આપે છે. અનંત જીવોના કલ્યાણને અર્થે, અધર્મના ઉચ્છેદનને અર્થે, ધર્મના રક્ષણ અને સંસ્થાપન અર્થે ભગવાન શ્રીહરિનું પ્રાગટ્ય આ પૃથ્વીને વિશે થયેલું છે. જીવાત્માની વૃત્તિ, એ જીવાત્મા એની દ્રષ્ટિ, એની સમજણ કેવી પ્રકારની હોવી જોઈએ વાલા ભક્તો, આજે આપણે જે અહીંયા કથાની અંદર બેઠા છીએ, ભગવાન સ્વામિનારાયણે જે વન વિચરણ 7-7 વર્ષ સુધી કર્યું અને એની પૂર્ણાહુતિ એમને જ્યારે લોજની વાવ ઉપર આવીને કરી છે, આ પ્રસંગ સુધી તમે જુઓ તો ભગવાન શ્રીહરિનું ભગવાનપણું એટલે જે પરમાત્માપણું જે છે એના દર્શન એની વ્યાખ્યા કોઈ સંપ્રદાયના શાસ્ત્રોમાં કોઈએ પરમાત્માની આ ભગવાન છે સર્વોપરિ નારાયણ છે આવી પ્રતીતિ થઈ હોય એવા જેટલા બનાવ બન્યા છે પણ ભગવાન ક્યાંય બંધાણા નથી અને દરેક જગ્યાએથી મહારાજ ચાલી નીકળ્યા છે. મારા શબ્દો ઉપર ધ્યાન દેજો, જેને જેને ભગવાન શ્રીહરિની પ્રતીતિ થઈ છે કે આ પરમાત્મા છે અને અમને મારે બાંધવા છે, ચાહે 9 લાખ ઋષિ હોય, ચાહે બોટલ દેશના મહારાણી હોય, ચાહે કોઈ મઠાધીશ હોય કે ચાહે કોઈ મોટા રાજા હોય, પણ ભગવાન શ્રીહરિનું એક લક્ષ હતું વાલા ભક્તો. અને લક્ષ એમને ક્યાં નક્કી કર્યું હતું તો બાલ્યાવસ્થાની અંદર, જ્યારે ભગવાનની બાલ ક્રીડાઓની અંદર દ્રષ્ટિ કરીએ ત્યારે મહારાજે છપૈયાની અંદર વૃક્ષ ઉપર ચડી અને મારા ભક્તો ક્યાં છે, બાળકોએ પૂછ્યું કે મહારાજ ઘનશ્યામ શું જુઓ છો, ત્યારે કે મારી કર્મભૂમિ અને મારા ભક્તો મારી ક્યાં રાહ જુએ છે હું એ જોઉં છું, ને એમની દ્રષ્ટિ આપણી આ કચ્છ કાઠિયાવાડ ને ગુજરાતની ભૂમિ ઉપર પડેલી છે. એ ભક્તોના ભાવને પૂર્ણ કરવા માટે જે ભગવાન પોતાના ઐશ્વર્ય પ્રતાપના દર્શન કરાવીને અનેક જીવાત્માઓનું કલ્યાણ કરીને 7-7 વર્ષ સુધી વન વિચરણ કરીને જે મહારાજ વિચર્યા છે ને, જેમ આજે કથાની અંદર પ્રસંગ આવ્યો, લોજની વાવે સુકાનંદ સ્વામીએ કીધું ત્યારે મહારાજને કે તમે અમારા આશ્રમમાં પધારો. નીલકંઠવર્ણી એમ કહે છે કે અમે ગામમાંય જતા નથી, શહેરોમાંય જતા નથી, અને અમને તો એક વૃક્ષની નીચે એક રાતથી વધારે રહેવું પણ અમને પસંદ આવતું નથી, આવો અમારો સ્વભાવ છે. એ ભગવાન શ્રીહરિ, એ ભગવાન પણાની પોતાની જે આ સ્થાપના, કારણ કે સ્વામિનારાયણ નામથી ભગવાનને રામાનંદ સ્વામીના ધામમાં ગયા પછી આપણે જાણીએ છીએ. ભગવાન સર્વોપરિ નારાયણ છે એવું આજના પટ્ટાભિષેકના દિવસ પ્રતિ જ્યારે એમનો અભિષેક થયો ત્યારથી એમને સંપ્રદાયના ધણી તરીકે સ્વીકાર્યા છે. પણ વાલા ભક્તો, હું એક વાત તમને સમજાવવા માંગુ છું કે જીવાત્માને જ્યારે મોક્ષનો ખપ હોય અને જીવાત્માની બુદ્ધિ એને જ્યારે પ્રેરણા એને મોક્ષ તરફ ખેંચતી હોય ત્યારે પરિસ્થિતિ કેવી સર્જાય છે. મુક્તાનંદ સ્વામી ઉંમરની અંદર, જ્ઞાનની અંદર, સમજણની અંદર વડીલ સંત હતા, રામાનંદ સ્વામીના શિષ્ય હતા, પણ જેના જીવનમાં મોક્ષ લખેલો છે, જેનું ભાગ્ય આપણે ઘણી વખત કહીએ, હું વિચારું કે આને આટલી વખત સમજાવીએ છીએ આ માણસ સમજતો કેમ નથી, પણ એનું જ્યારે ભાગ્ય નબળું હોય, એનું પ્રારબ્ધ નબળું હોય ત્યારે ગમે તેટલી વખત સમજાવો એને પથ્થર ઉપર પાણી, એને કોઈ સમજ આવે નહીં. પણ જ્યારે એનું ભાગ્ય બળ કરતું હોય ત્યારે એને ઈશારા માત્રથી જ એ જીવાત્મા એ ભગવાનની તરફ, એના સિદ્ધાંતોની ને એની મર્યાદા તરફ આકર્ષે. કે ભગવાન નીલકંઠમણી રૂપે જ્યારે રામાનંદ સ્વામીના આશ્રમની અંદર બિરાજમાન છે, અને આજની કથાના જ પ્રસંગનો દાખલો આપીને તમને વાત કરું કે નીલકંઠમણીએ એક એવી મર્યાદાનું જ્યારે વર્ણન કર્યું કે આપણે આ જે ગોખલો છે રામાનંદ સ્વામીના આશ્રમની અને પાડોશના મકાનની વચ્ચે જે એક નાનો ગોખલો છે એ સાધુતાની કે ધર્મની મર્યાદાની અંદર કલંકરૂપ બની શકે, આવા શંકાને સ્થાન માત્ર જો રહેતું હોય તો એને બંધ કરવું જોઈએ. હજુ તો શ્રીજી મહારાજ ભગવાન તરીકે ઓળખાણા નથી સંપ્રદાયના ધણી બન્યા, પણ જેને મોક્ષનો ખપ છે એવા મુક્તાનંદ સ્વામી, સુખાનંદ સ્વામી આદિ જે 50 સંતો ત્યાં રહેતા હતા એમને બધાએ ભગવાન સ્વામિનારાયણની વાતને એ નીલકંઠવર્ણી રૂપે જે ભગવાનને હજુ ભગવાન સ્વામિનારાયણની પ્રતીતિ નથી થઈ, હજુ ભગવાનપણાની પ્રતીતિ થઈ નથી, પણ છતાંય એમની આજ્ઞાને શિરોધાર્ય કરી છે ત્યારે મહારાજે એમની એમની ભક્તિને વચનામૃતના પાનીની અંદર લખાણી છે કે જેરી લોજપુરની જેવી ભક્તિ અને સમજણ હતી અને જે સત્સંગનો રંગ હતો એવો ચડતો ને ચડતો રંગ, આને મોક્ષનો ખપ કહેવાય, આને મોક્ષનો ખપ કહેવાય. આપણે ઘણી વખત એમ કહીએ કે ચાકર તેરા પણ કયા નહીં કરના, એ કહેવત છે ને. પંચ મારે પરમેશ્વર પણ ખીલી મારી ખસે નહીં. આ સિદ્ધાંતથી જો આપણે જો કોઈ પણ કામ કરીએ, એક બાજુ આપણે એમ વૃત્તિ રાખીએ કે અમે ભગવાનના છીએ, અમે ભગવાનના ભક્ત છીએ, અમે આશ્રિત છીએ, અને બીજી બાજુ આપણી બાંધેલી આપણા માટે જે બંધાયેલી ધર્મ મર્યાદાઓ, જે ભગવાન શ્રીહરિની આજ્ઞાઓ, એનું જો આપણે અનુસંધાન ન રાખીએ તો વાલા ભક્તો, એમ આપણા મોક્ષની અંદર જેમ સોનાની થાળી હોય પણ અંદર લોઢાની મેક હોય તો એનું બધું જ જે શોભા છે હરી લે છે, એમ આપણા જીવનની અંદર આપણે ગમે તેટલું તપ કરીએ, ગમે તેટલી ભક્તિ દેખાડીએ, ગમે તેટલા દાન પુણ્ય કરીએ, પણ જો ભગવાનની આજ્ઞામાં વર્તવાની જો એક વૃત્તિ આપણામાં ન હોય તો આપણા બધા કરેલા કર્મના પુણ્યને એ હરી લે છે. અને એટલા માટે વાલા ભક્તો, શાસ્ત્રકારો વારંવાર સાવધાન કરે છે ભક્તોને કે આપણું જે જીવન એ ભગવાનની બાંધેલી મર્યાદાની અંદર અને ધર્મશાસ્ત્રની અંદર જે આપણી રહેણી કરણી બતાવીને વચનામૃતમાં મહારાજે આ વાત ચોક્કસ લખી છે. મહારાજે ચાર વાના જાણવાના સત્સંગીઓને અચૂકપણે કીધા છે. એક તો ઉદ્ધવ સંપ્રદાયની રીત જાણવી, ભગવાન સ્વામિનારાયણે જે સંપ્રદાય સ્થાપ્યો છે એની રીત જાણવી, ગુરુ પરંપરા જાણવી અને હરિભક્તોની રીત જાણવી, સત્સંગી તરીકે આપણું જીવન કેવું હોવું જોઈએ એની રીત જાણવી, અને એ જાણ્યા પછી આપણે જો એવા અને પોતાના ધર્મશાસ્ત્રોની અંદર જે પરમાત્માનું જે સ્વરૂપનું નિરૂપણ કરેલું છે એને પ્રત્યક્ષ જાણવું. આ ચાર વાના જેને જીવનમાં જાણ્યા છે એના જીવનમાં ક્યારેય મોક્ષ માર્ગમાં બાધા આવતી નથી, અને એ જાણવા માટેનો પ્રયત્ન, એટલા માટે આપણે આ કથાનું સુંદર આયોજન કરેલું છે. શાસ્ત્રોની અંદર તો ઘણાય ગહન અર્થ છુપાયેલા છે. જેટલી વખત મંથન કરો, જેટલી વખત તમે અંદર ઊંડા ઉતરો, એટલી વખત તમને ક્યાંય ક્યાંનું નવું સ્વરૂપ તમને જોવા મળે. પણ વાલા ભક્તો, જે સ્વરૂપ આપણને ભગવાનનું આપણને પ્રાપ્ત થયું છે એની મહત્વતા જીવાત્માને જેટલી વધારે સમજાશે, જેટલી વધારે દ્રઢ થશે. આપણે હમણાં જ સુંદર એવી વાત કથામાં સાંભળી જ્યારે મહારાજે લોજની અંદર પ્રશ્ન કર્યા છે, જીવ ઈશ્વર માયા બ્રહ્મ અને પરબ્રહ્મના જે સ્થિતિ છે એના જે લક્ષણ છે એને જાણવાનો જ્યારે મહારાજે આગ્રહ કર્યો છે ત્યારે એના જીવનની અંદર આપણે શું જાણીએ છીએ આ મહત્વનું છે. મહારાજે વચનામૃતમાં જીવની નિત્ય સ્વરૂપ સ્વામીએ બહુ સુંદર એની વ્યાખ્યા કરી છે શાસ્ત્રની અંદર, કારણ કે મારા માટે આ મહત્વની વસ્તુ છે. જે છે એવું ને એવું પીરસાય ને તો વધારે સારું, અને જેવું પીરસાય એવું તમે ગ્રહણ કરો એ અતિ ઉત્તમ. કારણ કે જો વક્તા એની અંદર થોડો ફેરફાર કરે તો સાંભળનારા પણ ભૂલ કરે, પણ જે અર્થશાસ્ત્રની અંદર સત્સંગી જીવન ગ્રંથની અંદર મહારાજે બતાવ્યો છે, જીવની અસ્તિત્વ આત્મ સ્વરૂપ, જ્યારે મહારાજે કીધું કે જીવાત્માને બળ બ્રહ્મ સ્થિતિ ક્યારે મળે, કે જ્યારે પોતે આત્મબુદ્ધિથી પોતાની આત્માને ઓળખે ત્યારે. અને આત્માનું સ્વરૂપ કેવું છે તો આત્માનું સ્વરૂપ એ સત્તા સ્વરૂપ રહેલું છે, અને એવી જે સત્તા કે જેના કયાની અંદર પોતાની ઇન્દ્રિયો, પોતાનું મન, અંતઃકરણ વગેરે પોતાના કયામાં રહે, આ પ્રાણના એટલે કે આત્માના કયામાં રહે, એવું જ્યારે સત્તા સ્વરૂપ વર્તાતું હોય ત્યારે તમે એને ભક્તિ માર્ગની અંદર પ્રેરી શકો છો. આ સત્સંગનો માર્ગ એટલા માટે ગહન બતાવ્યો છે કારણ કે પહેલાં તો પોતાની આત્માને કેળવવી પડે છે, અને એ આત્માને કેળવવા માટે જ આ સુંદર મજાનું આયોજન આજે કરેલું છે. કથાનું હજુ આગળ કાલે પણ શ્રવણ, આજે ચોથો દિવસ, કાલે પાંચ, છ અને સાત દિવસનું આપણું આયોજન આ પૂર્ણ થશે. અમારે પૂર્ણાહુતિ પ્રસંગ સુધી રોકાવાની ઘણી ઈચ્છા હતી પણ અનિવાર્ય સંજોગોના કારણે અમે રોકાઈ શકતા નથી, પણ કાલનો દિવસ હજુ આપણે અહીંયા કથાનો લાભ સાથે લઈશું. ભગવાન સ્વામિનારાયણને મારે આજના દિવસે તો એટલી જ પ્રાર્થના કરવાની છે કે આ જીવને જે આ સદમાર્ગ મળ્યો છે અત્યારે, ભગવાન સ્વામિનારાયણનો જે માર્ગ મળ્યો છે એ માર્ગ એ કોઈ કાળે છીનવાઈ ન જાય, આટલી ભક્તો ઉપર દયા કરજો. આપણને ગમે તેટલા વિઘ્ન આવે આ માર્ગની અંદર, ગમે તેટલા અવરોધો આવે, પણ આ માર્ગથી અમે પડી ન જઈએ, પછી પડતા આખડતા અમે પહોંચી જશું. આપણે ભગવાનને એટલી જ પ્રાર્થના આજના દિવસે કરવી છે કે આ માર્ગ આપણો છીનવાઈ ન જાય, છૂટી ન જાય, આટલી દયા કરજો. બાકી અમે પડતા આખડતા એકબીજાનો હાથ પકડીને ખેંચીને કોઈને ધક્કો મારીને પણ અમે છેક અક્ષરધામ સુધી પહોંચાડશું, પણ માર્ગ ચૂકાઈ જાય નહીં, આટલું અનુસંધાન આપણે રાખવાનું છે. અને એ અનુસંધાન જો રાખશું તો વાલા ભક્તો ચોક્કસ મને વિશ્વાસ છે કે આપણને ભગવાનની ધામની પ્રાપ્તિ અવશ્ય થવાની છે. વિશેષ તો સત્સંગી જીવન ગ્રંથ ઘણો ભગવાનના દિવ્ય લીલા ચરિત્રોથી ભરેલો છે અને એની અંદર ઘણું ઘણું જાણવાનું સાંભળવાનું છે. સર્વ એકાગ્ર મન કરીને જાણવા સાંભળજો અને એનું મનન કરજો અને એને હૃદયમાં ઉતારી અને પોતાની જાતને ધન્ય બનાવજો, એવી સર્વને અમારે ભલામણ જ કરવાની છે. તમે બધા ખૂબ ઉત્સાહથી આ આયોજનની અંદર બધાએ સહભાગી થયા છો, યજમાનોએ પણ ખૂબ ઉત્સાહથી આની અંદર કાર્ય કરેલું છે. એ બધાને ભગવાન આવા ને આવા ધર્મ કાર્ય સત્કાર્ય કરવાની એમને શક્તિ અને પ્રેરણા કરતા રહે એવી ભગવાન શ્રી હરિના ચરણારવિંદમાં પ્રાર્થના કરું છું. અને પરમ પૂજ્ય મહારાજશ્રી માતુશ્રી સારાય ધર્મકુળ પરિવાર વતી સર્વ ભક્તજનોને અમે ખૂબ ખૂબ અંતરના આશીર્વાદ આપી અને મારી વાણીને વિરામ કરું છું. સહેજાનંદ સ્વામી મહારાજ.